તારીખ 3/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 109.
સમ્યક છે. દલીલ કરનાર ની દલીલ એકદમ ખોટી નથી કે આત્મામાં તો ગુણભેદ છે, આત્મામાં ગુણભેદ નથી. અને તમે એમ કહો કે ગુણભેદ નથી તો ઠીક છે, તમારી વાત બરાબર છે. પણ કોઈ અપેક્ષા એ આત્મામાં ગુણભેદ હોવા છતાં એ ગુણભેદને એવું જ્ઞાન અનુભવ જ્ઞાન જાણતું નથી, અથવા તો એ ગુણભેદને ત્યાં લક્ષમાં લીધો નથી, અભેદ અનુભવ જ કરે છે. એવું જ્ઞાન સાચું કહી શકું, એવું જ્ઞાન સમય કરે છે, એ જ્ઞાન ખરેખર સમય. અને પ્રથમથી ગુણભેદ છે તેથી ગુણભેદથી આત્મદ્રવ્યને જોવા જાય તો આના શુદ્ધ દ્રવ શુદ્ધ દ્રવ એના જ્ઞાનમાં રહેતો નથી. એ જ્ઞાન કે આત્મા એ પણ જ્યાં સુધી એને ન સમજાય ત્યાં સુધી, અથવા તો સમજાવનાર સમજેલા હોય તો પણ એ સમજેલા છે એ વ્યવહારમાં આવીને એમ કે છે. વ્યવહાર પ્રથમ આસ્થા આવ્યો એ આઠમી દશા જ્યાં સમયસારની ચાલી છે ત્યાં અમૃતસિંહાચાર્ય એમ કે અનિવાર્યપણે સમજાવવાના કાળમાં ભેદ પાડવો પડે છે કે આ જ્ઞાન કે આત્મા એવું જે ગુણ ગુણને ભેદ પાડવામાં આવે છે એ ભેદ પણ અમારે પાડવો છે એમ નથી. ખરેખર એ ભેદ અમારે પાડવો નથી, પણ વ્યવહાર પક્ષમાં આવીને એ ભેદ અમારે પાડવો પડે છે. વ્યવહાર પક્ષમાં આવીને વ્યવહાર પ્રથમ આસ્થા એવું શબ્દ સંસ્કૃતમાં મળી જાય. કાળ હતો વ્યવહાર પરમાર્થ પથે પ્રસ્થાપિત સમ્યક બોધ માર્થ વ્યવહાર પ્રથમ આસ્થાય દક્ષિણગાન ચારિત્રાણી આત્મા આત્મપદસ્ય વિધેયમ પ્રતિપાદ્યતે. આત્મપદને કહેવા માટે વ્યવહાર માર્ગમાં રહીને વ્યવહાર પથ એટલે વ્યવહાર માર્ગમાં, પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સંયોજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર એમ અર્થ કીધું કે આચાર્યને વ્યવહારને નિશ્ચિ મોક્ષ માર્ગ વર્તે છે. એવા વ્યવહાર અને પરમાર્થ નિશ્ચિ એવા માર્ગ પર સંયોજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર એ સંયોજ્ઞાન એ વિકસન છે કે એનો મહારથ બરાબર પૂરી માર્ગે ચાલો જાય છે. સંયોજ્ઞાનમાં એમાં વ્યવહાર ઉપરનું એવું યોજન આવતો નથી કે નિશ્ચિત ચૂકી જવા, નિશ્ચય ઉપરનું એવું યોજન આવતું નથી કે એકાંત નિશ્ચયા ભાષ થાય. કે સંયજ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે કહેનાર અહીંયા વાત લીધી છે. વ્યવહાર માર્ગમાં રહીને દક્ષિણ ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે. ભેદ પડ્યો જ્ઞાન દક્ષિણને ચારિત્રને અથવા જ્ઞાન તે આત્મા એ પણ ભેદ છે. એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે સદા સભ્ય ત્યારે તરત જ સભ્ય એટલે તરત જ શીઘ્ર દક્ષિણ ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એમ આચાર દેવ એક આત્માના ત્રણ ભેદ પાડીને સમજાવે ત્યારે યોગ્ય શિષ્ય હોય છે એ તરત જ એમ કે છે વર્ષોના વૃક્ષો નહીં એમ જી છે. ઉત્પન્ન થતા અત્યંત આનંદ થી જનાર દેહમાં સુંદર બોધ તરંગો એટલે જ્ઞાન તરંગો ઉછળે છે તે આત્મા શબ્દ નો અર્થ સુંદર રીતે સમજી જાય છે. જયારે કહેવાનો પ્રસંગ છે ત્યારે બે વ્યક્તિનો વ્યવહાર છે, અને કહેવાનો પ્રસંગ છે ત્યારે એ વ્યવહાર પથમાં આવે છે. વ્યવહાર માર્ગમાં આવીને વિચાર છે, નિશ્ચિત માર્ગમાં જયારે છે ત્યારે કોઈ નિર્વિકલ્પ છે ત્યારે ત્યાં વચનનો કોઈ પ્રસંગ હતો નથી. આ તો વાત થોડી ઊંડી છે. કહેનાર કહેતી વખતે ભલે ભેદ પાડે અને ઓળખતી વખતે ભલે કોઈ ગુણના ભેદ વિશેષથી ઓળખવાનો પ્રકાર જ્ઞાનમાં પ્રયત્ન થાય. જ્ઞાન સ્વરૂપ આત્મા એટલે કેવો આત્મા એમ કદાચ ઓળખવાના પ્રકારમાં જ્ઞાન એ રીતે પ્રક્રિયા કરે. જ્ઞાન તે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એવું કદાચ ઓળખવાના કાળમાં એવો ગુણ ગુણીનો ભેદ પડો તો પડો તો પણ ખરેખર એવા ભેદથી સમ્યક પ્રકારે શુભાત્મદ્રવ્યનું અવલંબન આત્મા આવતું નથી એવો એક સંકેત છે. આત્મામાં ગુણ ભેદો હોવા છતાં અને ગુણ અને ગુણી એવો ભેદ હોવા છતાં એ ભેદને જે ગૌણ કરવામાં આવે છે અથવા તો એ જેને નથી એમ કહેવામાં આવે છે આ સંકેત કર્યો છે સમય સારમાં સાતમી જાથામાં કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી. ત્યાં એવો શબ્દ લીધો છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી એટલે હાજર નથી હયાતીરૂપ નથી. એનો અર્થ શું થાય કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર જેવું કાંઈ નથી એમ નથી. એ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો નથી એમ કેમ થઈ ગયા. ભેદો વિદ્યમાન નથી તરત એમ થાય છે પણ આવા દર્શન જ્ઞાન ચારિત્ર એક ગુણ તો બીજો ગુણ નથી. એક ગુણ બીજા ગુણને સહાયરૂપ નથી અસહાય છે. પ્રત્યેક ગુણનો પોતાનો ગુણ સ્વભાવ વિભિન્ન પ્રકારનો વિલક્ષણ છે. નામનો ગુણ જાણવું છે, અસ્તિત્વનો ગુણ હોવાપણું છે, શ્રદ્ધાનો ગુણ શ્રદ્ધવું તે છે, સ્વીકારવું તે છે. બધાના ગુણ તો જુદા જુદા છે. કોઈ ગુણ કોઈ ગુણની મદદથી એ કામ કરતો નથી અથવા એક ગુણ બીજા ગુણરૂપ કદી થતો નથી અનાદિ આનંદ. એવું ગુણ ભેદપણું હોવા છતાં પણ અંતરવલંબનમાં એ ગુણ ભેદનો કોઈ કાર્યકારી પણ નથી. મુદ્દો આ છે જે પરમાર્થ પર લીધો છે વિશેષ કરીને કે ગુણ એવું ગ્રહણ એટલે આત્મા ગુણ વિશેષથી નહીં આલંગી તેવું દ્રવ છે. ખરેખર તો ગુણ છે એ દ્રવની વિશેષતા છે અને ખરેખર એ દ્રવ ગુણથી વિશિષ્ટ છે. જ્યારે ગુણ એ દ્રવ્યની વિશિષ્ટતા છે ત્યારે દ્રવ્ય એ ગુણથી વિશિષ્ટ થયેલું છે અને જુદું પાડવાના કામમાં આવે છે. અને ખાસ ગુણ હોય જ્યારે વિજ્ઞાન એ તો એ પરથી એને જુદો પાડવાનો એક પ્રકારમાં અપેક્ષા પરમે આવે છે.
અને શ્રી ગુણથી જ્ઞાન કે આત્માને મળવા જતા પણ એકલા જ્ઞાનથી આત્માને એકલો જ્ઞાન ગુણ વિશિષ્ટ આત્માને જુદો પાડવાનો પ્રકાર બને છે એમ છે ને કે જ્ઞાન કે આત્મા એમ કરતા એ જ્ઞાનમાં આખો આત્મા આવી જાય એમ છે એ વિશિષ્ટ આત્મા કે કહેનારને અથવા વિકલ્પ રૂખવાના કારણે વિકલ્પ થનારને વિકલ્પૂર્વક કેવું થાય છે અને કોઈ ન કહે તો વિકલ્પ ઉપજે છે ભાષાનો યોગ નથી તો તે કાળમાં કોઈ આત્માની વિશિષ્ટતાનો ભેદ પડે છે અને ભેદ પડે છે એમાં કોઈ ગુણ વિશિષ્ટતા નો અવલંબન થતા જ એટલો ભેદ પડે છે એનો અર્થ એ થયો કે વિકલ્પનું ઉત્થાનનું કારણ અથવા નહીં કોઈ ગુણભેદ છે અને એ ગુણભેદને જો મિટાવવો હોય અથવા વિકલ્પને મિટાવવો હોય તો ગુણભેદને મિટાવવો જોઈએ તો કોઈ ક્ષય વિકલ્પ પૂરું થાય છે કે નહીં કે જ્ઞાન તે આત્મા એમ લેવા જતા એટલો વિકલ્પ ઉઠે છે પણ એ જ્ઞાનીને વિકલ્પ ઉત્સાહ નિર્વિકલ્પ થતા જ્ઞાન તે આત્મા એવો ગુણભેદ રહેતો નથી અને ત્યારે એને વિકલ્પ મટે છે એ રીતે પોતાના અનુભવ ગોચર કરીને આ વિષયને આચાર્ય મહારાજને એમ થાપે છે કે આત્મા કોઈ ગુણ વિશિષ્ટથી આલિંગિત દ્રવ્ય છે ગુણ વિશિષ્ટથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એમ કહી દીધું ત્યાં દ્રવ્ય છે નહીં પણ એવું શુદ્ધ દ્રવ્ય છે અને ગુણ વિશિષ્ટ એમાં જોવા જતા એમાં રહેલા એના જ ગુણ વિશિષ્ટને જોવા જતા દ્રવ્ય નીચે પ્રસ્તુત થઈ જાય છે ત્યાં દ્રવ્ય શુદ્ધ રહેતો એ પ્રકાર શુદ્ધ વ્યાખ્યાનો જે છે એ લીધો છે કળો એટલે એ રીતે આત્મા સમજવાવાળાને પણ આ એક બહુ ખાસ ચીજ હિંમત આપી છે કે જો ભાઈ આત્માને અમે કહેશું ત્યારે કહેવાના કાળમાં તો કોઈને કોઈ ભેદ પાડવો અનિવાર્ય છે એનો અર્થ નથી કે આત્મા ભેદવાળો છે એવા તેવા ભેદવાળો આત્મા છે એમ છે નહીં બીજી વાસ્તવિકતા એમાં એ છે કે જે કોઈ ગુણોથી આત્મા આવા ગુણવાળો છે જ્ઞાન ગુણવાળો છે આનંદ ગુણવાળો છે અસ્તિત્વ ગુણવાળો છે એ તે રીતે કોઈને કોઈ ગુણથી જ્યારે આત્માને અવલોકન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે જ્યાં સુધી તે ગુણવાળો છે એમ આત્મા જોવાય છે એટલે ગુણ ભેદથી આત્મા જોવાય છે ત્યાં સુધી વાસ્તવિક આત્મા જ્ઞાન ગોચર થતો નથી જે ભેદ પડે છે એ ભેદને આશરે જે વિકલ્પવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે એ વિકલ્પવાળા જ્ઞાનમાં જેવો આત્મા આવે છે એવો ખરેખર આત્મા નથી તેથી એમ કહે છે કે આત્મા ગુણ વિશિષ્ટ થી નહીં આલિંગી તેવું શુદ્ધ રહે થોડો જરા શિક્ષણ થાય એવો છે જીવથી તો આપણો આપણો પરિચય જે છે અભ્યાસનો અનાદિથી જીવને ભેદવાસી બુદ્ધિ હોવાથી એને ભેદથી જાણવાનો જ પરિચય છે અથવા તો એ જેમ મલેશની મલેશ ભાષા છે એમ અજ્ઞાનીના જ્ઞાનનો પ્રકાર જ અનાદિનો એ છે અને જ્ઞાનીને પણ જ્યારે આત્મ સ્વરૂપને વચન ગોચર કરવું હોય ત્યારે પણ ત્યાં ભેદ પાડીને જ એ ભાષા આવે છે એ રીતે ઓળખાવનાર અને ઓળખનાર એ બે વચ્ચે ત્યાં પ્રક્રિયાનો મેળ થવા છતાં વસ્તુ સ્થિતિ કોઈ બીજી જ છે એની અંદર એમ સાથે સાથે એ કહેતા જાય છે તે જ કાળે સાથે સાથે કહેવામાં આવે છે કે આ ભેદ મારો આત્મા નથી એ વાત દ્રષ્ટાંતો અનેક છે જેમ કે સોનું એ સોનું એમ કહેતા એના સોનાને લાયક જેટલા ગુણો છે સોનાની પીડા તો પિત્તળની પીડા નહીં એ જેટલા જેટલી એની સોનાની વિશિષ્ટતા છે એની એનું ભેદ વિચાર્યા વિના સોનું એમ કહેતા એનું બરાબર જ્ઞાન થાય છે. વાચક થી વાંચીનું જ્ઞાન થઈ જાય છે. એવા ગુણ ભેદ વાળો નથી, એવા ગુણ વાળો નથી એમ કહેવાનો અર્થ કે એવા ગુણ ભેદ વાળો નથી એમ છે. એટલે તો લોકો કહે છે છેતરાય નહીં, એટલા માટે જે જે ભાઈ પીવું એટલું સોનું નહીં તો છેતરાઈ જાય માણસ. ભાઈ હીરાનું કામ કરે છે, નકલી હીરા આવે છે ને, નકલી હીરા તો પછી બહુ ચમકે, ખબર નથી આપણને ક્યાં વધારે ચમકે, નકલી હીરા બહુ ચમકે એમ કે છે. હે નહીં ચમકે નહીં, પણ બધા અજાણ્યા માણસોને એમ લાગે કે આની ચમક વધારે છે, શું જાણે એના જાણકારો હોય ને. શું વાત છે, જો ખરેખર ચમકતા હોય તો ઈ જ લે ને, એટલે શું કરવા લઈએ, ચમકાતો તો લઈએ છે લોકો. જો ખરેખર ઈ જ ચમકતા હોય તો એને જ લઈએ, એટલે હાથે શું કરવા દે. પણ એ ઉપર છેલ્લે જોવાનો વિષય નથી, કોઈ પણ વિષયમાં એની જાતને પરખવી હોય. બહારમાં દુનિયાદારીના વિષયમાં એવું છે, હીરા છે, ચોખા છે, ઘઉં છે, કાપડ છે, ગમે તે વિષય છે ને, એમાં એની જાતને પરખવી હોય ત્યારે એનું ઉપરથીનું જ્ઞાન કામમાં આવતું નથી. ત્યારે તો એ વિષયનું તલપરથી જ્ઞાન જોઈએ છીએ, એનું કળી વાતમાં આવવું જોઈએ કે આ ખરેખર આમાં કોઈ ધોખો થાય નહીં, ભૂલ થઈ જવાય નહીં. એમ જ્ઞાન તે આત્મા, આનંદ તે આત્મા એ રીતે ભલે કહેવામાં આવે છે, પણ સાથે સાથે એમ કહેવામાં આવે છે કે આત્મા ત્યારે જણાય છે કે એવા ગુણ વિશેષના ભેદો જ્ઞાનમાં ન રહે અને અભેદપણે આત્મા અનુભવમાં આવે, ત્યારે આત્માનું ખરું જ્ઞાન થાય છે, સાચું જ્ઞાન થાય છે. સોનાને હજી ઓળખવા કે હીરાને ઓળખવાનું શીખતો હોય કોઈ માણસ, ત્યારે એને હીરા સંબંધીનું અભેદ જ્ઞાન નથી હોતું, એનું ભેદવાનું જ્ઞાન છે, એને શીખવાને પ્રવૃત્તિ કરવી પડે છે. અને એની કેટલી કેટલી વિશિષ્ટતાઓને લક્ષમાં રાખે તો એને ઓળખાય, પછી ઓળખ્યા પછી એને એ બાજુનો વિચાર કરવો પડતો નથી. એવો વિષય છે, એવો જ વિષય આત્માના અનુભવ જ્ઞાનમાં હોવાથી આચાર્ય દેવે આ વાતને અહીંયા પહેલા લીધી છે ત્રણ બોલમાં. બધાને અમુક પ્રયોજનભૂત લક્ષણો, દરેકમાં બધા ગુણો તો નથી ઓળખાતા, પણ એના ખાસ ખાસ ગુણો ઓળખાય છે. એક પદાર્થને તો અનંત ગુણ છે, પણ એમાં જે જે જેનું પ્રયોજન છે અથવા ખાસ છે, મુખ્ય છે, એવા ગુણથી એને ઓળખી લેવામાં આવે છે. અને એટલા માટે તો અહીંયા પણ દર્શન જ્ઞાન ચારિત્ર તો લેવામાં આવ્યા છે કે એના ખાસ ગુણ છે, બીજા ભલે અનંત ગુણ હોય પણ જે ગુણથી ઓળખાવા યોગ્ય છે એવા ગુણથી તો એને કહેવામાં આવે છે. હા એ તો એમ જ છે. અને બધા જ ગુણો કઈ એક વસ્તુનો પરિચય કરવામાં એના અનંતા ગુણોનો કઈ પરિચય કરવો પડે છે ને તો વસ્તુ ઓળખાય છે, એવું તો બનતું નથી. અમુક જ એના ગુણોને ઓળખીએ છીએ આપણે, અને છતાં વસ્તુ આખી ઓળખીએ છીએ એમ કહેવામાં આવે છે. કેમ કે પ્રયોજન કરે છે એટલે વાત પૂરી છે. કેવળ જ્ઞાનમાં અનંતે અનંત ગુણની વિશિષ્ટતા જણાય છે, અને ચોથે ગુણ સ્થાને સદમસ્તને કોકો ગુણ જણાય છે, આંગળીને વિધે જણાય એટલા, અથવા કોઈને તો જ્ઞાન તે આત્મા બે આ સિરિયન્સ વગેરે, એને તો દર્શન પ્રધાનની સૂક્ષ્મતા એના જ્ઞાનમાં તો નથી આપતી. પ્રધાનથી એટલું સૂક્ષ્મ છે કે શ્રદ્ધા ગુણને પરિણમન લક્ષ્મી રીતે શું, એ તો બહુ જ્ઞાનની સૂક્ષ્મતા માગે છે. પણ જ્ઞાન એક એવો વિશિષ્ટ ગુણ છે, જ્ઞાન તે આત્મા એમ કહેતા, અથવા તો ત્રિવિંદને વર્તમાન જ્ઞાનનો અંશ મોજી હોવાથી અને તે પણ ઇન્દ્રિય જ્ઞાન વાળો અંશ મોજુદ હોવા છતાં છે ને, ત્યાંથી એ સ્વભાવને ગ્રહણ કરી લે છે. પછી તો સ્વભાવને ગ્રહણ કરી લે છે જ્ઞાનના અંશ ઉપરથી. આખો જે જ્ઞાન સ્વભાવ અથવા દ્રવ સ્વભાવ અથવા આત્મ સ્વભાવ એને જ્ઞાન ગોચર થઈ જાય છે. તો એને અવલંબનમાં, અભેદ અવલંબનમાં આખો આત્મદ્રવ એને અનુભવમાં આવી જાય છે. જ્ઞાનમાં તો અરૂપીપણું પણ જણાય છે કે અરૂપીપણું, અરૂપી આકાર છે કેવો, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. શિવ પરમાત્માનો જે આકાર છે એવો જ્ઞાનમાં તો બરાબર જણાય છે કે આ ઇન્દ્રનો આટલો આકાર છે, આનો આટલો આકાર છે. જ્ઞાન કાંઈ કોઈ નહીં જ્ઞાન જણાવવાનું બાકી રહેતું નથી, ત્યાં એ પ્રશ્ન નથી. પણ એનું પ્રયોજન નથી નીચે અનુભવ કરવામાં કે આત્માનો આકાર જણાય, આત્માના પ્રદેશો જણાય, આત્માનું ક્ષેત્ર જણાય, એ કોઈ પ્રયોજન છે. એની પર્યાયનું પ્રયોજન નથી, બીજા ગુણોનું પ્રયોજન નથી. ફક્ત એને અભેદાત્મા એ જ્ઞાનના અંશ ઉપરથી આખો અંશી જો એને જ્ઞાનમાં આવી જાય તો એ પર્યાપ્ત છે એના માટે. એ સિદ્ધ હો કેવું જ્ઞાન સુધી પહોંચી જશે. અહીંયા મુદ્દો એટલો છે કે આત્મા ગુણ વિશેષ થી નહીં આવી એવું શુદ્ધ દ્રવ્ય છે. ગુણ ભેદો થી આલિંગન જેનું નથી એનાથી વિશિષ્ટ અનાલિત છે એમ કે છે. ગુણ વિશેષતા જેમાં નથી એમ કહીને ગુણ વિશેષતાનો ઓળખવાના તબક્કાથી એને અનુભવના તબક્કામાં લાવવો છે, નહીતર ત્યાં અટકી જશે. એ રોજ કલાક સવારે સ્વાધ્યાય કરવો અને રોજ આત્મા કેવો છે એનો વિચાર કરવો, તો એમાં તો રોજ આત્માના વિચારના આત્માનું અસ્તિત્વ જે શાસ્ત્રોમાં નિરૂપણ કર્યું છે તે શાસ્ત્રોમાંથી કહેનારે ભેદમાં આવીને કહે છે વ્યવહાર પ્રથમ આસ્થાય, અને સાંભળનાર પણ ભેદથી વિચારે છે. તો હવે ત્યાં જ રહેવાનું છે તો ત્યાંથી આગળ ચાલવાનું છે એટલી વાત છે. તો રોજ ઉઠીને સાંભળ્યા જ કરવું, રોજ સાંભળવું પણ નહીં, સાંભળવા માટે સાંભળવું છે, સાંભળવાનું બંધ કરવા માટે સાંભળવું છે. એ હું સાંભળતી વખતે એને બરાબર લક્ષમાં રહેવું, જ્યાં પહોંચવું છે ત્યાંનું લક્ષ ન રહે તો એનો રસ્તો હતો નથી. આ એનો નિયમ છે. મિત્ર કોઈ એમ કહ્યું તો વ્યવહાર છે ને, નિમિત્ત છે ને, કે ભાઈ તારા માટે વ્યવહાર નથી પણ તારા માટે નિશ્ચિત છે, તારા માટે નિમિત્ત નથી પણ તારા માટે ઉપાદાન થઈ જાય છે. કેમ કે લક્ષ તારું રહ્યું નથી કે આ સાંભળવું મારે બંધ કરવું છે અને નહીં સાંભળવાની ભૂમિકા છે ત્યાં મારે આવવું છે. બહાર નીકળીએ છીએ તો ત્યાં પહોંચવું છે, ત્યાં લક્ષ્ય છે તો રસ્તો હાથ ઉપડે છે, પણ ક્યાં પહોંચવું છે એ લક્ષ્ય જ નથી. તો એ કઈ બાજુ ચાલશે એનો કાંઈ મેળ રહેતો. સુનના નહીં સુનને જોઈએ, સાંભળવું એટલે સાંભળ્યા જ કરવું. એ જો ધ્યેય થાય કે આપણે તો છીએ મુમુક્ષુ, મુમુક્ષુ છીએ એટલે આપણે તો સાંભળ્યા કરવું જોઈએ, એ રસ્તો જુદો થઈ જશે. એ રસ્તો જ સાચો રહેશે અને નહીં સાંભળવાની કોઈ ભૂમિકામાં તું આવી શકીશ નહીં. કેમ કે પછી તો પ્રવૃત્તિ એવી થશે કે અનેક ભેદોથી, અનેક અપેક્ષાઓથી, અનેક વિવિધતાઓથી આ તો દરિયો છે, જ્ઞાનનો દરિયો છે. એટલે એ તો એમાં બેઠા ખાધા જ કરશે. કેમ કે એનું ધ્યેય છે એ પછી વાંચવું ને સાંભળવું એ જ થઈ ગયું. પણ એમાંથી એને પાયો એ દેખવો જોઈએ. એકવાર તો એક બહુ સરસ ચર્ચા છે રાત્રિ ચર્ચામાં, ગુરુદેવે બહુ સરસ વાત કરી હતી. હિન્દી ભાષી ભાઈ હતા, એને પ્રશ્ન કર્યો ये लंबी चौड़ी बात तो कभी समझ में नहीं भी आवे, लेकिन अनुभव के लिए हमको क्या करना एम पूछ सको। कुदरती एवं सरस जवाब आयो गुरुदेव नो कि देखो भैया, अनुभव के लिए अनुभव होए ऐसा पाया गूंथना, काठियावाड़ी भाषा से अनुभव थवा माटे अनुभव थवाना पाया गूंथवा है। એટલે આ બધું કહેવાય છે, કોઈ વાંચવામાં આવે, સાંભળવામાં આવે, વિચારવામાં આવે, એમાં અનુભવ કેવી રીતે થાય એના પાયા ગૂંથવા, બીજે આડે અવળે એને જ્ઞાનના સૂક્ષ્મને અને બુદ્ધિને રોકવી એ દુરુપયોગ છે। જો એનું લક્ષ આ એક સ્થાનમાં કેન્દ્રિત ન થાય, તત્વજ્ઞાનની પ્રવૃત્તિ જ્ઞાનના સૂક્ષ્મને અને બુદ્ધિને દુરુપયોગ છે। જે એનું લક્ષ આ એક સ્થાન કેન્દ્રિત ન થાય, તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં આવેલા જીવ માટે આ એક બહુ મહત્વની વાત છે કે એનું લક્ષ જો અનુભવ ઉપર કેન્દ્રિત ન થાય કે કેમ અનુભવ થાય, અને એની બુદ્ધિ એ રીતે સંશોધકપણે કામ ન કરે તો આમાં ગૂંથા થવાની જગ્યા ઘણી મોટી છે। એટલે સાંકડી કેળી છે, સૂક્ષ્મ માર્ગ છે, એને પકડી લેવાનો છે। બાકી તો બધું એટલું બધું વિસ્તાર વાળું છે જંગલ કે એમાં ઘૂંચાય જશે, ભૂલો પડી જશે, એવો વિષય છે। આટલું બધું માર્ગદર્શન આવે છે ક્યારેક ક્યારેક કે જો ભાઈ તું વિચારીને આમાં આ એક મુદ્દા ઉપર બરાબર ધ્યાન કેન્દ્રિત કરી દે, નહીતર ભૂલો પડી દઈશ, એવો વિષય છે। એ પણ ઘણા દલીલ કરત શું કરીએ, પણ અભેદનો વિચાર તો બહુ ચાલતો નથી, અને ભેદના વિચારમાં ઘણો સમય અમારો વ્યતીત થાય છે, એટલે કે આત્માનો વિચાર અમને ચાલતો નથી, અને અનાત્માના વિચારમાં તો અમારો ઘણો કાળ પસાર થઈ શકે છે। તો તમારું એનો અર્થ એમ થયો કે તમારું જે ટાઈમ પસાર કરવાનો છે, માણસ કહે છે ને કે ભાઈ ટાઈમ પસાર ન થાય તો વખત માણસને મારે છે, જો વખતને માણસ ન મારે તો વખત માણસને મારે છે, અંગ્રેજીમાં કહેવત છે। એટલે કંટાળી જાય માણસનો, ટાઈમ પસાર ન થાય, આકુલતા થયા કરે, આ સમય જતો નથી નવરા માણસને, તો દુનિયાની પ્રવૃત્તિ તો વેપાર ધંધો કરી લેવો, બીજું શું થાય, કા ટાઈમ કાઢવો છે ને વેપાર ધંધા માટે નીકળી જાય, ગમે એટલો જેટલો કાઢો હોય એટલો, કેમ કે એ અનાત્માની પ્રવૃત્તિ છે ને ભેદ વિચાર પણ એ ધંધો જ છે, બીજું કઈ નથી, એ એક વ્યવસાય છે, નવરાનો એ વ્યવસાય છે કે ભેદ વિચારમાં એ અટકે, ટાઈમ પસાર ન થાય, હે અનાત્મા છે, બિલકુલ અનાત્મા છે, જેની સામે બહુ સુંદર મુક્તિ વાત છે કે જે અભેદ અવલંબનમાં સિદ્ધ પરમાત્મા એવા ડૂબેલા રહે છે કે સાદી અનંતકાળ એમાંથી બહાર નીકળતા નથી, છે કે નહીં વસ્તુ સ્થિતિ, હે મહા આશ્ચર્યકારી એવું જે આત્મ સ્વરૂપ ખરેખર કેવું છે, અનંત અનંત ગુણનો જે મહા વૈભવ છે, એવું મહાશ્ચર્યકારી જે આત્મ સ્વરૂપ છે એમાં શિવ પરમાત્માઓ ડૂબેલા જ રહે છે, એમાંથી નીકળતા નથી, અને મુનિઓને અમુક હદે સ્થિરતા થઈ છે તો બહાર નીકળવાના એ સ્વરૂપ મંથર થયા છે। હે તું એમ કહેશ કે અમને તો એનો વિચાર કરતા કે અમારો ટાઈમ જતો નથી, સાબાસ ધન્યવાદ છે, આમાં તો અમારો ટાઈમ કેવી રીતે જાય અભેદમાં, ભાઈ તને અભેદનો વિચાર એ પણ અભેદને જોઈને આવ્યો નથી, એ તો ભેદ વિચારમાં તું નહીં ટકી શકે, એ પછી અશુભમાં ચાલ્યા જવાનું થઈ જશે, એ તો શુભમાં નહીં ટકી શકે,
એ ભેદ વિચારે તારી કલ્પના છે અને અભેદ વિચારે તારી કલ્પના છે. એ કલ્પના છે એટલે એમાં રસ આવતો નથી અને થાક લાગ્યા વિના રહેતો નથી એમ છે. ખરેખર વસ્તુઓ ભેદ એને જ્ઞાન ગોચર થાય અને એમાં પછી સમયનો સવાલ એને ઉભો થાય એ વાત તદ્દન વિરુદ્ધ છે. વાસ્તવિકતાને એને કાંઈ મેળ ખાય હું અભેદની કલ્પના થાય છે. અભેદનો વિષય એટલો બધો રસિક છે કે એનું નજીક થવું, જ્ઞાનને નજીકતા થવી, એમાં કોઈ અધ્યાત્મનો જુદો રસ પ્રગટે છે. એવો એ શાંત રસ છે અને અંદર ઠરવાનો એ રસ છે કે એમાં તો આત્મા ઠરતો જાય છે, એમાં નથી ટકાતો એ પ્રશ્ન છે. આમાં કંટાળો આવે ને સમય ન જાય એ પ્રશ્ન રહેતો, એમાં સમય એવો નીકળી જાય કે અનંતકાળ એમાં નીકળતો જોવામાં આવે છે. ભેદમાં આવેલા જીવને ભેદનો બીજો ભેદ પકડવો પડે છે, કોઈ ભેદમાં ટકી શકતો નથી. અથવા એમાં એને વિષયાંતર કરવું પડે છે કેમ કે એ એનો સ્વભાવ નથી. જ્યારે ખરેખર એનો સ્વભાવ એને હાથ લાગે છે ત્યારે એને વિષયાંતર કરવું પડતું નથી એમ છે. એ વિષય જુદી રીતે ચાલે, ઘણા દલીલ કરે છે. ભેદ વિચારમાં ટકાય છે, અભેદ વિચારમાં તો ટકી શકાતો નથી ભાઈ. તને અભેદનો રસ આવતો નથી અને રસ આવે ત્યાં ટકવા નહીં ટકવાનો વિચારે આવતો નથી, એ સીધી વાત છે કે નહીં અનુભવની. જ્યાં જેને રસ આવે છે ત્યાં કાળનું નિર્ગમન કેવી રીતે થાય છે એનો ખ્યાલ રહેતો નથી. એ એક રસના અનુભવનું લક્ષણ છે, પ્રગટ લક્ષણ છે અને એ સર્વ સામાન્ય અનુભવ ગોચર છે. સીધી વાત છે કે નહીં? તો કે અહીંયા તને રસ નથી આવતો એનો અર્થ એ છે કે તેને એની રુચિ નથી. રુચિ છે ને, ભેદની રુચિ છે એટલે તને એમ થાય છે ભેદમાં ટકી શકાય છે. અભેદની તો તને રુચિ નથી એટલે અભેદમાં ટકાતું નથી એવું તને ખ્યાલ આવે છે. પણ એ અભેદનો વિષય પણ તારી પાસે યથાયોગ્યપણે નથી એ એમાંથી સિદ્ધ થાય, નહીતર એ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય. હું ઉઠાવવો પડે એટલે પણ નહીં, તમે ક્યાં રસ લેવા જેવું છે શું તે તું રસ લેશો એમ પ્રશ્ન છે. તને ઉઠાવવામાં જોર પડે છે એમ કીધું બસ. ભાઈ કેટલે ઠેકાણેથી અમે રસ ઉઠાવી, અમારે ઉઠાવવો પડે તો અમે અહીંયા આવીએ. તો પણ એમાં રસ લેવા જેવું છે શું તો નક્કી કર. જ્યાં તારો રસ લાગે છે ત્યાં અમે તને સ્પષ્ટ પૂછીએ છીએ કે ભાઈ તને સુખ થાય છે. જો સુખ થાય તો વિષય બદલવાનો પ્રશ્ન રહેતો, જો સુખ નથી અને સુખા ભાસ છે તો તું આવો વિચિક્ષણ ચતુર માણસ શું કરવા છેતરાતો. સીધી વાત છે, કોઈ એમ કે બુરથલ જેવો છે તો તો એમ કે આ મને લાંછન છે. દુનિયામાં તો એ હોશિયાર ગણાવા માગે છે કે હું કઈ અકલમાં અધૂરો નથી ગણાવા માગે છે કે નહીં. ભાઈ તું આ ક્ષણે ક્ષણે છેતરાઈ જાય છો, જેમાં સુખ નથી જેમાં સુખની ગંધ માત્ર પણ નથી એ સ્થાનમાં તને રસ આવે છે. સુખનો આભાસ છે માટે રસ આવે છે, મફતનો કાંઈ આવતો નથી. તો ત્યાં તું આવો ચતુર આત્મા થઈને છેતરાઈ જાય છો. લીધું બહુ કડક શબ્દોમાં લીધું છે અનુભવ પ્રકાશ થાય. તો સંસાર ચાતુરીનો ચાતુર એમ કરીને લીધો છે. સંસારમાં તો બધી ચતુરાઈ કરે છે અને પરમાર્થના વિષયમાં મૂંઝ રહેવાય છે. આમાં કઈ એમને ટકાતું નથી, રસ આવતો નથી, બીજે થી અમારે ઉખડી જવું પડે, તારી રૂચી નથી અથવા તમે તારા હિત ની બુદ્ધિ વિચારપૂર્વક ખરેખર થઈ નથી એમ છે. આ તો નિજ હિત ની બુદ્ધિ નો સવાલ છે ને, રૂચિ કાંઈ એમને આંધળી થતી નથી. એવી સમજણ પૂર્વક આ રૂચિ ઉત્પન્ન થાય છે કે જેમાં પોતાનું અનંતકાળના સુખ નું હિત રહેલું છે, એવી નિજ હિત ની બુદ્ધિપૂર્વક આ રૂચિ તો ઉત્પન્ન થાય છે. અને અહિત નું નુકસાન કેટલું છે કે અનંત નિયોજન ની ખાણ પડી છે એવું નુકસાન છે. આ બધું સિદ્ધ પદ છે એટલો લાભ છે એમ, લાભ નુકસાન નો જે વિરોધ કરી શકે છે એને રૂચિ પ્રગટે છે, એમને મધર થી રૂચિ પ્રગટતી નથી, એવી વાત છે. પછી પ્રશ્ન રહેતો લીધું છે કે શ્રી ગુરુ લાકડી લઈને મારે છે, ઉપદેશ કરે છે ત્યારે. પણ આ જે મોરૂપી ગોડું એવું ઉદ્યમ છે કે શ્રી ગુરુ ના ઉપદેશ ની લાકડી વાગતી બેરા કાને સાંભળે, શબ્દો અથડાઈ ને પાછા જાય પણ એનું અંતર વિદાય એવો પ્રશ્ન થાય. ખાસ વાત લીધી કે આત્મા ગુણ વિશેષ થી નહીં આલિંગિત, એટલે જેમાં ગુણ ભેદો અનુભવ કરવા લાયક નથી. કથનથી ગુણ ભેદો જ્ઞાન ગોચર સમજ્ઞાન માં થાય તો પણ ગુણ ભેદો અનુભવ કરવા લાયક નથી, ગુણ ભેદને ભેદને ભેદવા લાયક નથી. કેમ કે એમાં આત્માને વેદાય, આત્મા તો અનંત ગુણનું એક અદ્વૈત એક રસ છે. આત્મા એ એક સ્વરૂપ છે, એકાકાર છે. એ એકાકારના અનુભવમાં ભેદ છે એ વિક્ષેપનું નિમિત્ત છે. ભેદ છે જેટલો કોઈ ભેદ છે તે એનો વિક્ષેપનું નિમિત્ત થાય એ અલંબન કરે છે. એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ તે જેને નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષ થી નહીં અલિંગિત એવું શુદ્ર છે. અહીંયા શુદ્ર વિશે ભલે શુદ્ધ પર્યાય દ્વારા શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરવામાં આવે છે તો પણ પર્યાય એમ કહે છે કે હું તો દ્રવ છું, હું પર્યાય નથી. શું કહે છે? કેમ કે પર્યાયને વાત આપીએ તો એટલે શું એનો અર્થ થાય છે કે પર્યાયનો સ્વીકારી શુદ્ધ દ્રવ સાથે અભેદ થવાના પ્રકારમાં પર્યાયનો ભાવ એવો છે, પર્યાયમાં એવો ભાવ છે કે હું જેવો ત્રિકાળી છું હું એવો છું એમ એનો ભાવ છે પર્યાય. એટલે પર્યાય પોતાનું ક્ષણિકપણાનું ભાન ભૂલે છે. ત્રિકાળીને જોતા એ પોતા પોતે ક્ષણિક છે એવું ભાન ભૂલે છે એમ છે. પ્રમાણના દ્રવ્યમાં એક વિશેષનો વિષય છે, એ વિશેષના વિભાગમાં જાય છે. પ્રમાણના વિષયમાં 320 ટકામાં વિશેષ સ્પષ્ટ છે કે દ્રવ્ય પર્યાયનું ધોરકું છે ને, દ્રવ પર્યાયનું ધોરકું એવો આત્મા છે અથવા આત્મદ્રવ છે. એટલે કે સામાન્ય વિશેષ આત્મક છે. ત્યાં શ્રીકાળી પ્રત્યેક સમયે તેનું તે અનાદિ અનંત હોવાથી તેને સામાન્ય ગણું અથવા શ્રદ્ધાનો વિષય જે આત્મા છે તે પર્યાય વિશિષ્ટ છે અથવા પર્યાય રહિત છે અથવા જેમાં પર્યાય નથી એવો એકલો છે અને તે આત્મા છે તે ખરેખર આત્મા છે. નિયમસારમાં એને પારિણામી ભાવ શુદ્ધ દેવ અથવા ખરેખર આત્મા કહ્યો. 38 ની ગાથામાં ખરેખર આત્મા એવો શબ્દ વાપર્યો છે. આપણે એમ કહીએ ને કે આ બધું એમાં ખરેખર આ છે ખરેખર શબ્દ. બોધરૂપમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે આથી વાત લીધી છે. તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ આમાં તો પરખવા માટેનો અંતરનો સૂક્ષ્મનો સવાલ નથી. આમાં તીક્ષ્ણ બુદ્ધિ એટલે ચીજને પરખવાની તીક્ષ્ણ બુદ્ધિ. અને એ તો તમામ ખંડની પંચેન્દ્રિયને ઓછામાં ઓછા બુદ્ધિવાળા પ્રાણીને પણ હોય છે. જેની તીક્ષ્ણ બુદ્ધિ છે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એટલે કે હું કેવો છે એમ જોવામાં એનું જ્ઞાન કરવામાં જેનું જ્ઞાન સૂક્ષ્મપણે કામ કરે છે એને તીક્ષ્ણ બુદ્ધિ કહી છે. કે પોતાના સ્વ સિવાય બીજા કોઈ પણ પ્રભાવના કોઈ અંશને સ્વમાં મેળવે નહીં મેળવે નહીં એને એની તીક્ષ્ણ બુદ્ધિ કહેવામાં આવે છે. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદે છે. એ ખરેખર આત્મા કેવો છે કે અવયવ આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ કર્મ ભાવ કર્મ અને નવકર્મ ઉપાધિથી જન્મી વિભાવ ગુણ પર્યાય વિનાનો છે તથા અસ્થિથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ કર્મ પરિણામી ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા એમ લીધો છે. ત્યાં તે ખરેખર આત્મા છે તે સાચો આત્મા છે તે સત્યાત્મા છે. પર્યાય વિશેષથી આલિંગિત આત્મા એને ખરેખર આત્મા કહ્યો નથી. ત્રિકાળીને ખરેખર આત્મા કહ્યો છે કેમ કે આલંબનનો વિષય કાયમી પોતાનું નિસ્વરૂપે એકરૂપ રહેતું સ્વરૂપ એ કારણ પરમાત્મા છે. એ પારિણામી ભાવ સ્વરૂપે છે એટલે એને ખરેખર આત્મા કહેવામાં આવે. પર્યાય હા પર્યાય એની સાથે જોડાયેલી નથી. પહેલા બોલમાં એમ ગુણ ભેદ એની સાથે આલિંગિત ગુણ ભેદ વિલીન થાય જ્ઞાનમાંથી ત્યારે એને અભેદાત્મા જ્ઞાન ગોચર થાય. અભેદના કાળમાં એને અપેક્ષા એ તો ગુણ ભેદ છે ને તો એને અભેદ સારી રીતે માલુમ પડતો નથી. એ તો સમયસારમાં પણ જયચંદજી પંડિતે ભાવાર્થમાં નીકળી છે. એ સાતમી ગાથાનો ભાવાર્થ લીખો છે જ્યાં ચારિત્ર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી. આચાર્ય દેવની એ ગાથા ઉપરનો જયચંદજીનો અર્થ બહુ સરસ છે કે ભેદને જ્યાં સુધી સારી રીતે ગૌણ કરવામાં ન આવે અથવા અત્યંત ગૌણ કરવામાં ન આવે જાણવા છતાં હવે એનું કામ નથી ત્યાં સુધી હવે સારી રીતે માલુમ પડતો નથી. આ બધી ટેકનિક છે ખુલ્લી કરી છે ખરેખર અવલંબનમાં અભેદ અવલંબનમાં અંતર્મુખ થવામાં કઈ પ્રકારની ખૂબી છે એ સ્પષ્ટ કરી છે જ્ઞાન અનેક જગ્યાએ. નહીતર તો સૌ સમજે છે ને એક જ મિનિટમાં સમજાય એવું છે કે આત્મા ત્રિકાળી છે ને એને સમ્મુખ થવું તે ધર્મ છે. બીજું કાંઈ આમાં લાંબી ચોડી વાત છે નહીં. કેટલી વાર લાગી? એક મિનિટ 60 સેકન્ડ પણ લાગે નહીં કે આત્મા ત્રિકાળી શુદ્ધ છે ને એને સમ્મુખ થવું એ ધર્મ છે. બસ વાત પૂરી થઈ ગઈ. પણ એમ એ પૂરી થતી નથી એવી ખબર તો એક મિનિટમાં જ પડે છે, બીજી મિનિટ લાગતી નથી. પણ અંદર માં કઈ રીતે એને સન્મુખ થવું, એને એની અંતર્મુખ થવાની કળા જ્યાં સુધી હસ્તગત ન થાય ત્યાં સુધી એનું જાણ પણ બધું ફીફા ખાંડવા જેવું, ફોતરા ખાંડવા જેવું છે, જાણ પણ એમાં કાર્યકારી થતું. આ તો હા વહેલો વિષય છે, આમાં મોટી વાત શું છે? એની રીત એને અંદર હાથમાં આવી. જે છે લોકો એવો પ્રશ્ન કરે, ઘણા માણસો હોય વાત તો આવી છે પણ હવે અંતર્મુખ થવાતું નથી, એ એક હકીકત છે. ત્યારે હવે કર્મો શું આમાં રહી જાય છે? શું વાત તો સીધી સાદી અને ચોખ્ખી છે કે ત્રિકાળી આત્મદ્રવ્ય છે આ આત્મા, અને એની સન્મુખ થવું, ધર્મ સફળ સન્મુખ થવાતું નથી, હવે કરવું શું અમારે? ઠીક વાત આપી છે, એ રીતે જ આત્મા આવતી નથી અને એની મૂંઝવણ થાય છે. ખરી મૂંઝવણ થાય તો એ સીધા વગર ઉપર ઉપરથી મૂંઝવણ થાય ત્યારે પ્રશ્ન પૂછે, ભાઈ આ વાત સમજાય છે, આટલે હદે સમજાય છે કે આત્મા ત્રિકાળી છે, અવલંબનનો વિષય છે, શુદ્ધ દ્રવ્ય છે, એ અવલંબન દેવાયું છે, એ શ્રદ્ધાનો વિષય છે, એ જ્ઞાનનો વિષય છે, એ ચારિત્રનો વિષય છે, એ આનંદનો વર્ણ એ વિષય છે, અને એને સન્મુખ થવું જોઈએ. પણ સન્મુખ થવાતું નથી, આ બધું જાણ્યા છતાં, ખબર હોવા છતાં એને સન્મુખ થવાતો નથી. તો એની મૂંઝવણ એને જો ખરેખર થાય તો એનો રસ્તોનો ઉપાય ગોતાવી ના થાય છે. જે સન્મુખ થાય છે એ કોઈ બીજી રીતે થાય છે એમ જોવે, કે કોઈ કારણ બને છે એના પર સન્મુખ થાય છે, ઉપયોગ જાય છે જે તે વિષય ઉપર, એ કાંઈ મફતનો જતો નથી. સુખ લેવા જાય છે ભલે સુખ મળતું નથી, એક બીજો વિષય છે, પણ જાય છે એ સુખ લેવા. એને સ્વભાવ જે સુખમય છે અને વિભાવ જે દુઃખમય છે એ ચાલતા પોતાના ચાલુ પરિણામમાં એ બંને વિષય મોજૂદ છે, હૈયાત છે, પ્રગટ છે, એને એને ઓળખવાનો પ્રયત્ન કરવો. જે ભાવને ન ઓળખે તો એનું શીખેલું કામમાં આવે. કોઈ સંગીત તો શીખે છે, રાગ રાગણીના નામ વગેરે એને આવડે છે, પણ ખરેખર કોઈ ગાય છે ત્યારે આ ફલાણો રાગ છે તો એને ઓળખી શકતો નથી. એ શીખેલું એને કામમાં આવતું, એના ભાવને ઓળખવું, એ ઓળખવાનો પ્રયત્ન ત્યારે થાય છે કે એમ નિજ હિતમાં બરાબર સ્વલક્ષ હોય. તો જ્યાં સ્વલક્ષ જ નથી ત્યાં ઓળખવાનો પ્રયત્ન નથી, અને ત્યાં ઓળખાવાનું કાર્યનું પણ નિષ્ફળ થતું નથી. એ તો સહજ છે ને. બીજા બોધમાં એ વાત હતી કે લિંગ એટલે કે અર્થાવબોધ, અર્થાવબોધ વિશેષ એટલે અર્થ, અર્થ એટલે પદાર્થ, અવબોધ એટલે જ્ઞાન, અને વિશેષ એટલે એનું જ્ઞાન, ચોક્કસ પદાર્થનું જ્ઞાન, પદાર્થ જ્ઞાન ઉપર અર્થાવબોધ વિશેષનો અર્થ કર્યો છે. 18ના બોલમાં એ શબ્દ વાપર્યો છે, અર્થાવબોધ એટલે પદાર્થ જ્ઞાન, અને અર્થાવબોધ વિશેષ એટલે કે જ્ઞાનની પર્યાય, પદાર્થના જ્ઞાન સંબંધીની પર્યાય, તેને અર્થાવબોધ વિશેષ કહેવામાં આવે છે. તો કહે છે કે જ્ઞાનની પર્યાયથી આત્મા આલિંગિત નથી, અર્થાવબોધ વિશેષ એને નથી, એટલે કે યુગ સમયની પૂર્વ જ્ઞાનની પર્યાયને પણ અર્થાવબોધ વિશેષ કહેવામાં આવે. એક સમયની પૂર્વ જ્ઞાનની પર્યાય હોય તો પણ એને અર્થાવબોધ વિશેષ કહેવામાં આવે, એનાથી આલિંગિત નથી. શુદ્ધ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, કોઈ જ્ઞાન, કોઈ પર્યાય, એનાથી આત્મા આલિંગિત નથી, એટલે એના રહીત આત્મદ્રવ્ય છે તે ખરેખર આત્મા છે. તો કીધું આમ નિયમસારમાં તો સ્પષ્ટ લીધું, પારિણામિક ભાવ છે, ચાર ભાવાંતરો ને અગોચર છે, એમાં બધા પર્યાય માત્ર આવી ગઈ. ચારમાં ચારે પર્યાય ના ભાવ છે, સૂક્ષ્મ ને એ ચારે પર્યાય જેને નથી અથવા જે અનિત્ય લક્ષણ થી નીચે ઓળખાતો નથી, એ તો અનિત્ય છે બધા, એનાથી ક્યાંય નીચે ઓળખાય એવો જે આત્મા છે એને શુદ્ધ દ્રવ કહેવામાં આવે છે. આ શુદ્ધ દ્રવ છે, પ્રમાણ નો વિષય આત્મા તે શુદ્ધ દ્રવ નહીં, પ્રમાણ નો વિષય આત્મા તે શુદ્ધ દ્રવ નહીં, પણ પર્યાય રહીત આત્મા, ગુણભેદ રહીત આત્મા, પર્યાય ભેદ અને ગુણભેદ જેમાં નથી એવો જે આત્મા છે તે શુદ્ધ દ્રવ છે. એમ કરીને અનાદિથી અજ્ઞાની જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને પર્યાય બુદ્ધિ છે, એ પર્યાય બુદ્ધિ છોડાવી છે. ખાસ એ વાત છે, કૌષ્ટિકામાં રાજમલજી એ વાત ખાસ કીધું છે. મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા જે કરે છે કે પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ છે, પ્રવચન સાર માંથી લીધું છે. પર્યાય મુંડા પ્રશ્ન આવે તો પ્રજ્ઞાપન છે ને, એની પહેલી જ ગાથાનું ઉદઘાટન ત્યાંથી છે, પહેલી જ ગાથામાં એ વાત લીધી છે. પર્યાય મુંડા પ્રશ્ન કે પદાર્થ તો દ્રવગુણ પર્યાય છે એમ કરીને વાત શરૂ કરી છે. એક પદાર્થ ને દ્રવગુણ પર્યાય છે, મોટો અધિકાર છે, પ્રાણની ગાથા છેલ્લી ગાથા છે. અર્થ એટલે પદાર્થ, દ્રવ સ્વરૂપ, જે દ્રવ સ્વરૂપ પદાર્થ છે એને ગુણાત્મક કયા છે, એને ગુણો છે, અને ગુણો એની અંદર રહેલા છે એક પદાર્થમાં. વળી દ્રવ ગુણથી પર્યાયો છે, એ દ્રવ ગુણ પર્યાય રૂપે દ્રવે છે, પરિણમે છે, પણ પર્યાય મૂંઢ પર સમય છે, પણ પર્યાયમાં મૂંઢ થનારો તે પર સમય છે, તે અધર્મી છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. એ આ સાથે સાથે દ્રવ ગુણ અને પર્યાય એમ પદાર્થને ત્રણ અંગ હોવા છતાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ પર્યાય અંગમાં મૂંઢ થયેલો છે. મૂંઢ થયેલો નો અર્થ શું છે, એટલો ને એવડો જ હું છું એવું એને અનાદિથી મિથ્યા અભિપ્રાય અને અનુભવ કરશે. જે જે પર્યાય ઉદય રૂપ છે તેટલો તેવડો હું એવું એને માન્યું છે. હું ફલાણો છું એમાં એને શંકા પડતી નથી, તો હું ફલાણો એમાં ક્યારે એને શંકાથી વિચાર કર્યો છે, હું ખરેખર ફલાણો છું કે નહીં, એ બધા મને એમ કહે છે ને હું પણ એમ માનું છું. થઈ ગઈ વાત પૂરી થઈ ગઈ, પછી એમાં એને વિકલ્પ કરવાનો, શંકા કરવાનો પણ અવસર છે. શું કહે છે કે પર્યાય હું છે, એ તો કર્મજન જ વિશે છે, કોઈ ફલાણા નામથી જે છે, ફલાણા ગોત્રમાં આવ્યો, મનુષ્ય પર્યાય જેટલું આયુષ છે, અને સૂક્ષ્મ જનિત પર્યાય છે નાના દેવી, એ બધી કર્મજનિત પર્યાય છે. આવો હું બુદ્ધિ વાળો, આવો હું દેખાવ વાળો, આવો હું આબરૂ વાળો, આવી હું આર્થિક સ્થિતિ વાળો, આવો 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 એમ એની કલ્પનામાં એનો ભેદ વિચાર કરવો પડતો નથી. એનો અભેદ વિચાર છે એની પાસે, અભેદ અનુભવ છે એની પાસે, ભેદ વિચાર કરવો પડે છે એને. એક સાથે બધું ભાન વર્તે છે, જેટલો આવો આવો જેટલો છે, જેટલી એની પોતાની વિશિષ્ટતા એ માને છે, એનો અભેદ અનુભવ એને પ્રતિ સમય સર્વકાળે વગર પ્રયત્ને વર્તે છે કે નવો પ્રયત્ન કરવો પડે છે, બુદ્ધિપૂર્વક કોઈ પ્રયત્ન કરવો પડે છે કે રખે મારું નામ ભૂલી જઈશ, તો રખે મારું ઘર ભૂલી જઈશ, તો રખે હું મારી જાતને ભૂલી જઈશ, તો કાંઈ હું વિચાર કરવો પડતો એવું એને પોતાનું મિથ્યા કલ્પનાનું પોતાના પોતાનું ભાન એને વર્તે છે. ત્યાંથી એકદમ મૂળચ્છેદ કરવી છે કે એ પર્યાય મૂંઢપણું છે, અને એ પર્યાય વિશેષથી એટલે કોઈ પર્યાયની વિશેષતાથી નયાલિંગિત એવું એટલે સ્મિતામાં પર્યાય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્ય છે. પર્યાયની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. છતી ગાથાનો પાયો ના ઉપર છે. નવી હોદી પમતો ન પમતો જાણગો દીજો ભાવો એમ કહ્યું ને. હું પ્રમતો પ્રમત નથી એટલે શુદ્ધ શુદ્ધ કોઈ પર્યાય હું નથી. સમળ વિમળન વિચારીએ જય સિદ્ધિ નહીં ઓર છે ને. એક દેખીએ એક જાણીએ બનાવી નાખે રમી રહી એક ઠોર એક ઠોર એટલે એક સ્થાન. એક એટલે અભેદ. એક અભેદને દેખવું એક અભેદને જાણવું પ્રથમ જાણવું અને તે થવું રમી રમવું રમી રમવું એક ઠોર એક સ્થાનમાં અભેદમાં સમય વિમળન વિચારીએ એવી સિદ્ધિ એમાં સિદ્ધિને અશુદ્ધિના વિકલ્પ ઉઠાવવા પહેલા આટલી તો સ્થિત થઈ હવે આટલી શુદ્ધ કરવાની બાકી રહી. એમાં પર્યાય આશ્રિત પણ એ પર્યાય મૂળ પરસમી પણ લાવે છે એમાં અશુદ્ધિ થાય છે અને એમાં જ અનાદિથી અને એવી જ મૂંઢતામાં એને કાળ ગાળ્યો. બહુ ભૂલો છે પર્યાયમાં. એટલે એ વાતને જ્યાં શ્રદ્ધાનો વિષય ઓળખાવો હોય ત્યાં બહુ જોરથી થાપવામાં આવે છે. ઉગાની જઈએ તો ત્યાં સુધી થાય છે કે પર્યાયમાં નિવૃત્તપણું હો કે પર્યાયમાં સિદ્ધપણું હો મારે કાંઈ એમાં લાભ નુકસાન નથી. ઠીક તો શાંતિ શાંતિનો લાભ નુકસાન તો પર્યાયમાં છે. નિવૃત્તમાં અનંત દુઃખ